जैन धर्मस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्मां जैनं जयतु शासनम् जैनं जयतु शासनम्। नमस्मि साराय स्वानुभूत्या च कांस्यते चित्स्य भावाय भावाय सर्व भावान्तरच्छदि आत्मरूपयानुपम अद्भुतम् याहि लखे भवसिन्धुतरो आत्मरूप।
समयसार पूर्वरंगधिकार गाथा 31। गई काले आपणे उत्थानिकाना माध्यमथी प्रारंभ कर्यो छे। एक कलाक छापरी पासे एमां जेटलू संभव छे एटली चर्चा आपणे करीशुं। हवे निश्चय स्तुति कहे छे तेमां पहला ज्ञेय गायकना शंकर दुष्णु परिहार करी स्तुति कहे छे। आ उत्थानिकामां निश्चय स्तुति कहे छे एनी टीका એનો વિસ્તાર આપણે ગઈકાલના પૂરા વ્યાખ્યાનમાં કર્યો। નિશ્ચય સ્તુતિ અર્થાત આરાધના બે પ્રકારની કહી એની પ્રમાણે ઘણી ચર્ચા થઈ ચૂકી છે। હવે આગળની પંક્તિમાં ખાસ વાત છે એનો ઇશારો શું છે સમજીને આપણે પ્રારંભ કરીએ છીએ આગળ। તેમાં પહેલા જ્ઞેય ગાયકના શંકર દોષનો પરિહાર કરી સ્તુતિ કહે છે। આરાધનામાં અર્થાત સ્તુતિમાં મેં ખાસ એમાં એક લોજિક કહ્યું હતું કે જ્યારે બી આરાધના કરવામાં આવે છે ત્યારે દોષોનો ત્યાગ કરવામાં આવે છે અને ગુણોને પ્રગટ કરવામાં આવે છે। તો અહીંયા પહેલા પ્રકારની જે સ્તુતિ છે એમાં જ્ઞેય ગાયક શંકર દોષનો પરિહાર એના અભાવની વાત છે। એના પહેલા જ્ઞેય ગાયક શંકર દોષના પહેલા એક શબ્દ લખ્યો પહેલા, તો કે આ પહેલા પ્રકારની સ્તુતિ છે। તો બીજા પ્રકારની બી હોઈ શકે અને ત્રીજા પ્રકારની પણ હોઈ શકે, પણ ખરેખર ત્રણ પ્રકારની સ્તુતિ નથી હોતી, ત્રણ પ્રકારના લેવલ બતાવ્યા છે ને એ લેવલ। આજે પહેલા પ્રકારનું જે લેવલ છે, પ્રથમ આરાધના છે આત્માની સ્તુતિ એટલે આરાધના, સ્તુતિ એટલે સેવન, કોનું સેવન? શુદ્ધાત્માનું સેવન, સેવન એટલે આશ્રય, શુદ્ધાત્માની આશ્રયની જે ચરમસીમા છે એ આગળ આગળ જતા વિશેષ થતી હોય છે એના આધાર ઉપર ત્રણ પ્રકારના લેવલ બતાવ્યા છે ગુરુદેવજી આજે ખૂબ ચર્ચા કરી। કે જે પહેલા પ્રકારની સ્તુતિમાં રાગંશ બાકી રહી ગયું હોય છે એને અદભી ઉપાદેય બુદ્ધિ હોતી નથી, તો એમાં જ્ઞેય જ્ઞાયક શંકર દોષનો અભાવ થઈ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં સમ્યકપૂર્ણ પ્રગટ થઈ જાય છે। સર્વગુણાંશ સમ્યક દર્શન, સર્વગુણોમાં સમ્યકપણ આવી જાય છે એ પ્રથમ પ્રકારની સ્તુતિ છે। બીજા પ્રકારની સ્તુતિ અને ત્રીજા પ્રકારની ખાલી એનું થોડુંક સેમ્પલિંગ કરીને આગળ વધીએ છે। બીજા પ્રકારમાં ભાવ્ય ભાવક શંકર દોષનો ભાવ થાય છે અને ત્રીજા પ્રકારમાં ભાવ્ય ભાવક ભાવનો અભાવ થાય છે। આ બે દોષ કયા? ભાવ્ય ભાવક શંકર દોષ એટલે શું છે કે મુનિરાજ આ શ્રેણીમાં થવા વાળી આરાધના છે, જે મુનિરાજ શ્રેણીમાં આરોહણ કરે છે, તો જયારે ઉપસમ શ્રેણીમાં આરોહણ કરે છે ત્યારે સૌ પ્રથમ એમાં શુદ્ધોપયોગની એ ચરમસીમા પર પહોંચે છે કે 11મા ગુણસ્તરમાં પૂર્ણ શુદ્ધોપયોગ પ્રગટ થઈ જાય છે। પરંતુ જે દોષ છે ભાવ્ય ભાવક શંકર દોષ, એ દોષ એક પ્રકારથી એમને જે એક ચોથી ચોકડી પ્રમાણે જે કષાય રહી ગઈ છે સંજલન, એનો મંદતમ મંદતર ઉદય રહે છે ત્યાં, તો એમાં એ એટેન નથી કરતા, એ પરિણામનો અનુભવ ફળ આવતું જ નથી, અને એ જે કસાય કર્મ છે એ આગામી કાલમાં ઉદયમાં આવે એવી રીતે સ્પેસ કરી નાખે છે, એટલે ઉપશમ થાય છે, અભાવ નથી થતો, એટલે હજુ એમને ફરીથી એ ભાવ સાથે સંપર્ક થવાનો સ્કોપ ઉભો છે। એટલે બીજા પ્રકારની સ્તુતિ ત્રીજા પ્રકારની સ્તુતિના લેવલના આધાર પર એની અપેક્ષાએ કમજોર છે, ઉપશમ શ્રેણી છે ને, પરંતુ અગિયારમી ગુણ સ્થાનમાં એ છે, પૂરી આરાધના થઈ જાય છે, સંપૂર્ણ મોહનો ઉપશમ થઈ જાય છે, ત્યાં એ પ્રકારથી ભાવ્ય ભાવક શંકર દોષ ટળી જાય છે, એટેન્ડ કરવાનું છૂટી જાય છે, પરંતુ આ ભાવ નથી થયો. એક જ પ્રકારે છે, સીધો સુધી પૂરે પ્રકારે છે, અંતર કાંઈ નથી. હે ને, અવ્યાબાદ સુખ ને અનંત સુખ એ તો કોઈ અપેક્ષા એને ભેદ કર્યા છે, યદ્યપિ સુખમાં કોઈ અંતર નથી. ત્યાં મોહનું હાથ, ત્યાં મોહનો ઉદય જ નથી, સંપૂર્ણ મોહનીય કર્મનું ઉપશમ છે, એટલે સુખ પૂરું છે, પરંતુ નીચે પડવાનો સ્કોપ છે, તો એ નીચે આવી પણ જાય છે. તો એટલા માટે ત્યાં એ અને પ્રગટ શું થયું, ઔપશમિક યથાખ્યાત ચારિત્ર, એ ગુણ પ્રગટ થઈ ગયો. અને ત્રીજા પ્રકારમાં ભાવે ભાવક ભાવ કહ્યો, શંકર દોષ હવે નથી. જેમ જેમ શ્રેણી ચડતા જાય છે ક્ષપક શ્રેણી, એમ એમનો એ ભાવ જે છે એનો અભાવ થતો જાય છે. અને બારમા ગુણ સ્થાને ક્ષીણ મોહી જીન, અહીંયા અગિયારમાં જીત મોહી જીન, અને આ ચોથાથી લઈને સાતમામાં જીતેન્દ્રિય જીન, એમ ત્રણ પ્રકારના નામ પણ આપ્યા છે. અને એ પ્રમાણે ત્યાં પરમ યથાખ્યાત ચારિત્ર પ્રગટ થઈ જાય છે. આ પ્રકારે પહેલામાં આટલો અર્થ છે. પછી બીજામાં જ્ઞેય જ્ઞાયક શંકર દોષનું પરિહાર, એને એમાં જ્ઞેય શું છે, જ્ઞાયક શું છે, શંકર દોષ શું છે અને પરિહાર શું છે, સામાન્ય અર્થ કરીશું. આપણી પાસે સમય બહુ મર્યાદિત છે. જ્ઞેય એટલે કે જે જાણવામાં આવે છે એ પદાર્થોને જ્ઞેય કહે છે, અને જેમાં જણાય છે એને જ્ઞાયક કહે છે. તો એ જે જાણવામાં આવે છે એવા પદાર્થો, એમાં આપણે સૌ પ્રથમ સંસારિક પ્રયોજનમાં જે પદાર્થો છે એને લઈએ, પછી ધર્મક્ષેત્રના પદાર્થોને લઈએ, અને ટીકામાં જે જ્ઞેય તરીકે પદાર્થો લીધા છે એ લઈએ. એનો ખુલાસો બહુ સરસ થઈ જશે. તો અને શંકર દોષ ક્યાં બેઠો છે એ પણ જોઈ લઈએ. તો જે પણ કોઈ જાણવામાં આવે છે એ બધું જ્ઞેય છે, અને જેમાં જણાય છે એ જ્ઞાયક છે, એ હું છું. અગર જે એમ અનુભવ થઈ જાય છે તો આરાધના થઈ ગઈ, તો આગળ શંકર દોષની વાત રહેતી નથી. પરંતુ એ હું છું એટલું કામ બાકી રહે છે, એ એક જ કામ બાકી રહે છે અને એક જ કરવાનું હોય. તો જે પણ જ્ઞેય કોઈ બી પદાર્થ જાણવામાં આવે એ જ્ઞેય છે, એનો અર્થ કે હું જ્ઞાયક છું. આ બહુ એ બહુ મોટી વાત છે. આ જ્ઞેય છે એનો અર્થ કે હું જ્ઞાયક છું, એનો અર્થ જ એ થાય છે. એ રીતે અહીંયા સમજવું. મેં જહાં ભી દેખું તો મુજે જ્ઞાન નજર આયા, જો કભી ન થા મિલા વો આજ નજર આયા. ચેતન હૈ મેરે પાસ મને મુક્તિ મિલે, એ આમાં લોજિક છે. જહાં ભી દેખું તો, કોઈ ભી જણાય, કોઈ ભી જ્ઞેય જાણવામાં આવે તો એ જ્ઞેય છે એટલે સુધી બી ઉપયોગ ના જાય, એનો અર્થ કે હું જ્ઞાયક છું, એની એ પ્રસિદ્ધિ થાય છે. આ કોન્સેપ્ટ આગળ બહુ ચાલવાનું છે. તો અહીંયા કહે છે કે લૌકિકમાં આપણે જોઈએ તો માન લો કે પૈસા ગયા, બરાબર છે, તો શું થયું, એ જ્ઞેય છે, એનો અર્થ કે હું જ્ઞાયક છું. પૈસા આવ્યા તો એનો અર્થ શું છે, એ જ્ઞેય છે અને હું જ્ઞાયક છું. હવે શંકર દોષ ક્યાં છે, પૈસા ગયા મારા ગયા, એ શંકર દોષ છે. હું શોર્ટકટમાં બતાવી રહ્યો છું. પૈસા આવ્યા મારી પાસે આવ્યા, એ શંકર દોષ છે. શંકર દોષ કહે ને, બે ભિન્ન જાતિ, પૂદગલ જાતિ, જળ જાતિ અને ચેતન જાતિનો સમાગમ કરી અને જે સંસારરૂપી પ્રજા ઉત્પન્ન થાય છે એને શંકર દોષ કહે. બે જાતિ ભિન્ન છે, રાગ એ બી પૌગલિક જાતિ છે, જ્ઞાન ચેતન જાતિ છે, શરીર આદિ પૂદગલ છે એવી અચેતન છે, અને આત્મા ચેતન છે. એ બે ભિન્ન જાતિ વચ્ચે સમાગમ કરવું એટલે એકત્વ કરવું, અપનત્વ કરવું, અને એને લઈને જે પ્રજા ઉત્પન્ન થાય છે, કઈ પ્રજા ઉત્પન્ન થાય છે, સંસારરૂપી પ્રજા ઉત્પન્ન થાય છે, એ વિકૃતિ ઉત્પન્ન થાય છે, એ વિકૃતિ સાથે આ જીવન જીવે છે, એનું નામ શંકર દોષ, એનું નામ પાયાનો દોષ, એનો અનંત દુઃખના કારણરૂપ દોષ, અનંત સંસારના કારણરૂપ દોષ, આટલું સમજી લેજો. એ થઈ ગયું લૌકિક ચિત્ર. હવે ધર્મક્ષેત્રમાં, અહીંયા ધર્મક્ષેત્રમાં ભગવાન શું છે, જ્ઞેય છે. જ્યાં સુધી એ ભગવાન ભગવાન દેખાશે ત્યાં સુધી ભગવાન આત્માના દર્શન નહીં થાય. બહુ કઠિન વાત છે. હે, જ્યાં સુધી એ ભગવાન દેખાય ને, જ્યાં સુધી એ ભગવાનમાં ભગવાન દેખાશે ત્યાં સુધી આ જીવ ભક્ત બનશે. અને એમાં સંતુષ્ટ થઈ જશે તો શંકર દોષ થઈ જશે. પણ એ જ્ઞેય છે એનો અર્થ કે હું જ્ઞાયક છું, એ પણ જ્ઞેય માત્ર છે. અને આજે તો બહુ બધી જ વાત આવી ગઈ છે ગુરુદેવશ્રીના પ્રવચનમાં, કંઈક કહેવાની જરૂર નથી. એ જ્ઞેય છે, એને ત્રણ લોકના નાથ કેવડી ભગવાન, એ પણ જ્ઞેય છે, એ પરદ્રવ્ય છે, ઇન્દ્રિય છે, એટલે સુધી વાત આવી ગઈ. અને હું જ્ઞાયક છું, વાસ્તવમાં એ જ્ઞેય છે ત્યાં મારી સિદ્ધિ થાય છે, એને એ ભગવાન છે ત્યાં સુધી ભક્ત બનવાનો ભાવ આવે છે, ભક્તિનો કીર્તિ છે. જિનેન્દ્ર મૂરતિ મેહમ ને દેખા સ્વયં કી સુરત ઝલક રહી હૈ. આ છે આ આરાધના છે, ભગવાનની મૂર્ત જોઈ એમાં આપણને આપણી સુરત દેખાય, આપણું ફ્યુચર દેખાયું. એને જ્ઞે જણાતા એ જ્ઞાયકની પ્રસિદ્ધિ થઈ તો સમજી લેવાનું કે આરાધના થઈ, અને એ ભગવાન જોયા તો એમાં ભક્ત બનવાનો ભાવ આવ્યો, અને એમાં સંતુષ્ટ થઈ અને જીવન વિતાવે છે તો એ શંકર દોષ છે. એને બધું જીવન પૂરેપૂરું ઊંધું છે એનું, એમ અહીંયા કહે છે. જો તો પહેલા જ્ઞે જ્ઞાયકના શંકર દોષ એનો પરિહાર કેવી રીતે કરો, તો આ રીતે ભેદજ્ઞાનથી પરિહાર કરો, એની ચર્ચા અહીંયા છે. આગળ અભેદ બુદ્ધિ જે એટલી કહી ને આગળ 19મી ગાથાલે, એ બધું શંકર દોષ છે. અને ભેદજ્ઞાનની જે વિધિ બતાવીને એના દ્વારા એનો પરિહાર થાય છે, એનો ત્યાગ થાય છે. હવે આ ગાથામાં જ્ઞેની જગ્યાએ જ્ઞેયમાં શું લીધું છે, હવે સ્ટાર્ટ કરીએ છે. શું લીધું છે જ્ઞેયમાં? ઇન્દ્રિયો લીધી છે, બરાબર. ઇન્દ્રિયો જ્ઞેની જગ્યા ઇન્દ્રિયો લીધી છે, જ્ઞેય છે. ગુરુદેવશ્રી આજે 3-4 વાર કહ્યું એ પરજ્ઞેય છે, બરાબર છે. અને પરજ્ઞેય છે, અને જેમાં જાણવું થાય છે એ વાસ્તવમાં સ્વજ્ઞેય છે, એ જ વાસ્તવમાં હું છું. એ એ એ લાઈન પર વાત આગળ ચાલશે. હવે ઇન્દ્રિયોમાં જે મૂળ સૂત્ર છે એમાં ખાલી ઇન્દ્રિયો લખ્યું છે. તો ઇન્દ્રિયો કેટલા પ્રકારની હે ને? આમ ઇન્દ્રિયો કેટલા પ્રકારની? 5 પ્રકારની હે ને. આપણે અગર ટીકા ના હોત તો આપણે ઇન્દ્રિયોની જગ્યાએ શું લેત? 5 પ્રકારની એ લેત. એટલે ટીકામાં આચાર્ય રમણચંદ્ર દેવે 1000 વર્ષ પહેલા જે કુનકુનદેવે લખ્યું હતું, અને 1000 વર્ષ પછી એમને એ ખ્યાલ છે કે એમાં ઇન્દ્રિયોમાં 3 પ્રકાર લીધી, એમાં 3 પ્રકારમાંથી 1 પ્રકાર 5 ઇન્દ્રિયોનો છે, બીજો પ્રકાર દ્રવ્યેન્દ્રિય, બીજો પ્રકાર ભાવેન્દ્રિય, અને ત્રીજો એના વિષયો જે બી થાય. એમાં શું બાકી રહ્યું? આમાં બધું જ આવી ગયું. એનાથી અધિક જાણે આત્મને, એની ચર્ચા હવે આપણે કરવા વાળા છે. જો પહેલા પાઠ, જો ઇન્દ્રિયે જીણિતા નાણ્ય સહાવાદિયમ મૂળદિયાદમ તમ ખલુ જિંદિય દિયમ તે ભણંતિ જેણિચ્છિદાસાહુ જીતિ ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય વિશેષિત સાધુ બાખે જીતેન્દ્રિય તેહને. બહુ સરસ છે. જો શું લખે છે, ગાથાર્થ લઈએ છીએ આપણે, સામાન્ય લઈએ છે. જીતિ ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને. આ પહેલી પંક્તિમાં આરાધના છે, નિશ્ચય આરાધના હે ને. અને બીજી પંક્તિમાં એનું બહુમાન કરી, અને જે સાધક જીવો છે, જે સાધુ જીવો છે, એને જીતેન્દ્રિય જીન કહીને એનું બહુમાન કરે છે. આ બે વાત અહીંયા કહી. તો એક બે અર્થ લેવા છે આમાં અધિકના. એક અધિકનો અર્થ થાય છે શ્રેષ્ઠ, અને અધિકનો અર્થ થાય છે ભિન્ન. અહીંયા ભિન્ન જે છે ને એ અર્થ લીધો છે. શ્રેષ્ઠ અર્થ બી લઈ શકાય છે. દુનિયામાં જેટલા બી પદાર્થો છે, જેટલા બી વિશ્વમાં 3 લોકમાં, એ 3 લોકમાં જેટલા પદાર્થો છે એમાંથી કોઈ સર્વશ્રેષ્ઠ પદાર્થ હોય તો હું સ્વયં છું હે ને. વાસ્તવમાં ઉત્કૃષ્ટ પદાર્થ હું સ્વયં છું. ખરેખર એ મારું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા સ્વયં હું, એ જ એકમાત્ર વિશ્વમાં મારા માટે ઉત્તમ છે, મંગલ છે અને શરણ છે. ઉત્તમ કેટલા, મંગલ કેટલા હે ને, એને 4 મંગલ, 4 ઉત્તમ, 4 શરણ, એ બધું ઉપચારની વાતો છે. મારા માટે એકમાત્ર પૂરા જેટલા વિશ્વમાં જેટલા બી પદાર્થો છે, કેમ એકમાત્ર હું ઉત્તમ છું? કેમ કે એકમાત્ર ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન સ્વભાવનું ચિંતન માત્ર કરે હે ને, એક પરિચય માત્ર કરે હે ને, માત્ર જાણે કે કેવું સ્વરૂપ છે, તો બી વાસ્તવમાં સ્થૂળ સમસ્યાઓનું તો સમાધાન થઈ જાય છે. અને એનો નિર્ણય કરે તો જે મિથ્યાત્વનો 17 કોળાકોળી બંધ છે એ અંત કોળાકોળી થઈ જાય. કેટલી ઉત્કૃષ્ટ વસ્તુ છે આ. ખાલી નિર્ણય માત્ર કરે અને જો પ્રતીતિ કરે તો અનંત સંસારનો અભાવ થઈ જાય છે, સંસાર અલ્પ રહી જાય છે. અને જો એમાં સંપૂર્ણ સમર્પણ કરીને લીન થઈ જાય ઉપયોગ તો પર્યાય પરમાત્મા બની જાય છે. કેટલી ઉત્કૃષ્ટ વસ્તુ છે, ખ્યાલ આવે તમને? એટલા માટે ઉત્કૃષ્ટ કહી મંગલ છે, જેને જાણવા માત્રથી, અનુભવ કરવા માત્રથી મોહ રાગ દ્વેષ જેવી અશુદ્ધિ ટળી જાય છે. એટલા માટે મંગલ મમ વત્તા ગલ, સંપૂર્ણ પાપ ગળી જાય, અશુદ્ધિ ગળી જાય, અને મંગ વત્તા લ સુખ લાવે, જેનો અનુભવ કરવાથી જીવનમાં સુખ આવ્યા વગર રહેતું નથી, એ એ અહીંયા એનો અર્થ કે મંગલ છે. અને એકમાત્ર શરણ છે એને, જેના માત્ર, જેને જાણવા માત્રથી, જેના આશ્રય માત્રથી સમસ્ત સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે. એટલા માટે વિશ્વમાં એકમાત્ર શરણ મારો શુદ્ધાત્મા છે. એ પ્રકારે જ્ઞાન સ્વભાવને અધિકને અર્થ એક આ અર્થ લેવો છે. બીજો અર્થ છે ભિન્ન, એની ચર્ચા આપણે અહીંયા કરીએ. જુઓ, હવે અધિક જાણ્યું, શ્રેષ્ઠ જાણ્યું તો બી સર્વ ઇન્દ્રિયોને જીતી લીધી, કેમ કે એની જરૂરત જ ના પડી, એની ઉત્કૃષ્ટતા જ ના ભાસી, એને એની અનિવાર્યતા જ ના ભાસી, એનું નામ જીતવું થયું. બહારમાં ઇન્દ્રિયો છે સંયોગમાં, હેને અપૂર્ણ જ્ઞાન ભાવિંદી પણ છે અને એના વિષયો પણ છે, પણ એની મને અવરનેસ જ ન લાગી. જ્યાં મેં મારા સ્વભાવની ઉત્કૃષ્ટતા ખ્યાલમાં આવી તો મને એ તરફનું લક્ષ્ય જ ન રહ્યું, એની મને કોઈ જરૂરિયાત ન ભાસી, એનું નામ જીતવું થયું. બાકી તો આ જીવ હારી જાય છે. ઇન્દ્રિયોની આધીનતા, ભાવેન્દ્રિયની ગરજ, જાણવામાં આવેલા પદાર્થોની પ્રત્યે એને પાછળ પાછળ ફરવું, એનો લોભ, એ રહીને વાસ્તવમાં સંપૂર્ણ રીતે આ જીવ હારી ગયો છે અત્યારે. પણ જ્યાં એનાથી ભિન્ન જ્ઞાન સ્વભાવી એ ભગવાન આત્માને જાણે છે, ચિહ્ન દ્વારા ભિન્ન કરે છે અને એની વાસ્તવમાં પ્રતીતિ કરે છે, તો એ ઇન્દ્રિયોને પણ જીતી લે છે. અર્થાત તો એ સંબંધી કોઈ આધીનતાનો અનુભવ રહેતો નથી. આ એનો કોન્સેપ્ટ છે. હવે કહે છે કે જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે, જ્યારે જ્ઞાન સ્વભાવ દ્વારા હે ને એને ભિન્ન જાણે છે અથવા એનાથી આત્માને ભિન્ન જાણે છે, તો એ આત્મા વાસ્તવમાં ઇન્દ્રિયોને જીતી કહેવાય. અને જે નિશ્ચય રીતે વિશે સ્થિત સાધુઓ, જે પરમાત્મા સ્થિત છે, સ્થાયી છે, એવા સાધક જીવો, એવા મુનિરાજો, એવા મુનિ ભગવંતો, આ જીવને જે આ રીતે ભિન્ન જાણે છે, એવા જીવોને પોતાના આત્માને પરથી ભિન્ન જાણે છે એવા જીવોને શું કહે છે? જીતેન્દ્રિય જીન કહે છે. અને એ આ મૂળ સામાન્ય અર્થ છે. હવે ટીકાનો પ્રારંભ કરીએ છીએ. જુઓ, એક બ્રેકેટમાં બહુ સારી ચર્ચા કરી લીધી છે, પછી મુખ્ય ચર્ચા પ્રારંભ કરે છે. જે મુનિ દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિય તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને પોતાનાથી જુદા કરીને, અહીં આટકો પહેલા, જુદા કરવાની વાત કહી. જુદા કેવી રીતે કરશો? જુદા છે, જુદા કેવી રીતે કરશો? જુદા કેવી રીતે કરવાનું? જુદા જાણવાનું છે, જુદા માનવાનું છે. તમે જુદા કરવા માટે એક તમને એક પ્રકારથી એક ટીપ્સ આપું છું કે એક ફોર્મ્યુલા આપું છું કેવી રીતે જુદા કરવાના. તો જેવી રીતે એક કર્યા હતા, કેવી રીતે એક કર્યા હતા? એક તો થયા જ નહોતા, એક થશે બી નહીં. એને શરીર આદિ ઇન્દ્રિય, જે શરીર પરિણામને, શરીરના પરિણામ છે એવું શરીર, દેહ અને આત્મા, એ ક્યારે એક થયા જ નહોતા, પણ એક માન્યા હતા. હવે એક માન્યા હતા તો માન્યતા છોડી દે, તો એ રીતે ભિન્ન કરવાના છે. શું કામ માનવાનું છોડી દેવું? તો એના પાછળ પૂરી વિધિ છે, પ્રોસેસ છે. એને એના એ જુદા છે એ તારા માટે કોઈ ઉપયોગી નથી, એ પ્રમાણે પૂરી રીત બતાવવામાં આવે છે. જેમ કે ઇન્દ્રિય શું છે? શરીર પરિણામને પ્રાપ્ત છે. ઇન્દ્રિય શું છે? શરીરના પરિણામ છે, શરીરના અંગ છે, શરીરના અવયવો છે, હે ને, એ શરીર, શરીરના વિભાગ છે. શરીર ક્યાં છે? ઇન્દ્રિયોમાં. ઇન્દ્રિયો ક્યાં છે? શરીરમાં. શરીર ક્યાં નથી? આત્મામાં નથી. આત્મા ક્યાં નથી? શરીરમાં નથી. આખું છે ને વેદ જ્ઞાન, ચેતન લક્ષણ દ્વારા આ રીતે શરીરથી ભિન્ન ભગવાન આત્માને જાણે, એમાં ચેતના જ નથી. બીજું કે ભલે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોના માધ્યમથી જાણવું પણ થાય છે એના અવલંબનથી, પણ એમાં જેનું જાણવું થાય છે એ પૂતગલ પદાર્થો છે, અને મારે આત્માને જાણવું છે, એટલે મારે એ રીતે બી ઇન્દ્રિય ઉપયોગી નથી. બરાબર. હવે જે અને જે ઇન્દ્રિયોનો વિષય પર છે, ઇન્દ્રિયો આત્માને વિષય બનાવતા નથી, એટલા માટે મારે એની ઉપયોગીતા નથી. આ વાત બી એક ભેદજ્ઞાન માટે આપણને કામની છે. જો હતો એ રીતે દ્રવ્ય ઇન્દ્રિયથી જુદા કરીને એ રીતે, પછી બીજું શું છે? ભાવેન્દ્રિય. થોડીક થોડીક ચર્ચા લઈએ છીએ, મૂળમાં ચર્ચા આપણે ખૂબ લેવી છે. તો ભાવેન્દ્રિય શું છે? દ્રવ્યેન્દ્રિય તો શરીરના પરિણામ કહી દીધા, ભાવેન્દ્રિય કોનું પરિણામ છે? હે ને, ભાવેન્દ્રિય કોની પર્યાય છે? હે ને, જ્ઞાનની પર્યાય છે. જીવ દ્રવ્યની જ્ઞાનની પર્યાય છે. એ વાસ્તવમાં જ્ઞાયથી અભિન્ન છે, હે ને, પરંતુ એની સાથે એનું ઇન્દ્રિય નામ આપી દીધું છે, એનું કલંક છે. હે ને, છે એ તો જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન છે ભાવેન્દ્રિય તો, હે ને, ઇન્દ્રિય જ્ઞાન છે. ભાવેન્દ્રિય કહો, ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન કહો, ખંડખંડ જ્ઞાન કહો, ઉગાટુપ જ્ઞાન કહો, ક્ષયક્ષમ જ્ઞાન કહો, આટલા બધા એને નામ છે. હે ને, તો એ જે ઇન્દ્રિય જ્ઞાન ભાવેન્દ્રિયની એક પરિભાષા છે તત્વા સૂત્રમાં, અહીંયા યાદ કરી લઈએ. નીચે પરિભાષા આપી છે, અલગ છે, ત્યાંથી આપણે વાત કરીશું કે લબ્ધિ ઉપયોગો ભાવેન્દ્રિય. તત્વા સૂત્રમાં એક આ સૂત્ર છે. તો જે જ્ઞાનાવરણની દર્શનાવરણની અંતરાય કર્મના ક્ષયક્ષમના નિયમથી, ક્ષયક્ષમના નિમિત્તથી જે આત્માને જાણવાની પર્યાયમાં શક્તિ પેદા થાય છે એ લબ્ધિ છે. શક્તિ મતલબ કે આપણી પર્યાયમાં પાંચ ઇન્દ્રિય અને મનના વિષયોને જાણવાની પર્યાયમાં શક્તિ છે. પર્યાયમાં શક્તિ, ત્રિકાલ શક્તિ તો કેવલ જ્ઞાન શક્તિ છે આપણી પાસે, પણ પર્યાયમાં એટલી શક્તિ છે. માનો કે કોઈ મનુષ્ય અંધ છે, અંધ છે, જન્માંધ છે, જન્મથી અંધ છે, તો ચક્ષુ ઇન્દ્રિય સંબંધી પદાર્થને જાણવાની પર્યાયમાં શક્તિ છે કે નહીં? શક્તિ છે. એને ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ છે, પણ શક્તિ તો છે. એટલે ક્યારેક ઇન્સ્ટ્રુમેન્ટ રિપેર કરીને એ પાછી એ પ્રકારનો લાભ લઈ શકે છે. તો પર્યાયમાં શક્તિ છે, અને એના ભીતર, એના અનુસાર એ સંબંધી ઇન્દ્રિયોના વિષયોમાં જાણવાનો વ્યવસાય કરે એને ઉપયોગ કહે છે. આખું થઈને આ ભાવેન્દ્રિય છે, બરાબર? ભાવેન્દ્રિય ઇન્દ્રિય જ્ઞાન છે. હવે એમાં એકત્વ બુદ્ધિ કેવી રીતે કરી છે, અને એમાં એકત્વ બુદ્ધિ કેવી રીતે કરી છે, અને એને જીતવું કેવી રીતે, બે અહીંયા જ સમજી લઈએ પહેલા. તો એમાં એકત્વ બુદ્ધિ કેવી રીતે કરી છે એનો પ્રયોગ કરો હમણાં. માનો કે હું તમને કોઈ પ્રશ્ન પૂછું છું અને તમને ન આવડ્યો તો શું થશે? ખેદ થશે, સંકોચ અનુભવ કરશો, તમને એમ લાગશે કે મારી ઇજ્જત જતી રહી, તમને એમ લાગશે કે જીવવા જેવું નથી, એવું લાગશે. એને મંડળમાં કાલથી પ્રવચનમાં કેવી રીતે આવું એવું લાગશે. એનું નામ શું છે? ભાવેન્દ્રિયમાં અભેદ બુદ્ધિ. અચ્છા, કોઈ વસ્તુ આવડી ગઈ તો અહંકાર થઈ જશે, આ કોલર ટાઈટ થઈ જશે, બરાબર? એટલે તો એ ભાવેન્દ્રિયમાં અભેદ બુદ્ધિ છે. આવડવું ના આવડવું એ વાસ્તવમાં જ્ઞાનનો વિષય નથી, એ ક્ષયક્ષમનો રસ છે, એ કર્મનો રસ છે, એ જ્ઞાનની પહેચાન નથી. આવડે ના આવડે એ બધું જેમાં જાણવું થાય છે એને એ વાસ્તવમાં જ્ઞાન સામાન્ય જ્ઞાયકને પ્રસિદ્ધ કરતું તત્વ છે, ઉપકારી તત્વ છે. આ આખો આ કન્સેપ્ટ છે. હવે એને જીતવાની કેવી રીતે, કેવી રીતે જીતવાની? તો જો જે જ્ઞાન જે બહુ બહુ એમાં પ્રકારો છે, એક એક બે સિમ્પટમ્સ કહી દઉં. ભાવેન્દ્રિય છે એ વર્કિંગ કરે છે, એ તો બી ભાવરૂપ પણ બનશે, આગળ આવશે, ખંડખંડ જાણે છે, હે ને, અને એ પૂતગલને વિષય બનાવે છે, આત્માને વિષય નથી બનાવતું, બરાબર છે? અને એ સિવાય એટલી આ પરાધીનતા છે, એ આત્માની ચીજ કેવી રીતે હોઈ શકે? એ રીતે ભેદજ્ઞાન કરવું. હવે એમાંથી વર ભેદજ્ઞાન કે ભલે પરાધીન પ્રવૃત્તિ છે, સાંભળજો, ભલે પરાધીન પ્રવૃત્તિ છે, ભલે એ ઇન્દ્રિયના માધ્યમથી વ્યવસાય કરે છે, પરંતુ જે જાણવું થાય છે એ ઇન્દ્રિયોમાંથી નથી આવતું, એ જ્ઞાયકને અનુસરીને થાય છે, એવી સ્વાધીનતા એને એના સ્વકાલમાં એનું આવવું થાય છે, એવી પરાધીનતામાં જો સ્વાધીનતા જોઈ લે તો એ જે અલ્પ ઉઘાડ જે છે, અથવા તો એમાં જે ક્ષયક્ષમમાં એને જે પણ હીન અધિકતા આવે છે એનું લક્ષ છૂટી જાય, અને એ પ્રકારથી એ જ્ઞાનેન્દ્રિય એ જે ભાવેન્દ્રિય છે એને જીતી શકે છે. આની બહુ વિશાળ ચર્ચા છે, પણ હવે તમે સ્વાધ્યાય પણ છો, આપણે સમય પણ લિમિટેડ છે, તમે આનાથી એનો વિચાર કરી શકો છો. પછી ત્રીજું, હવે જે જાણવામાં આવતા પદાર્થો, બરાબર છે, એમાં તો કંઈ પૂછવાનું જ નથી, એમાં તો આપણે બહુ પ્રેક્ટિસ છે, એને એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરવામાં તૈયાર જ છીએ, મારા તારા કરવા તૈયાર છે, ખરાબ એવી બધી પંચાત કરવા તૈયાર જ છે, એ બધી શું થઈ ગઈ? શંકર દોષ. કેવી રીતે જીતું? કે તું ગમે એટલું જાણે, ગમે એટલું મારે માને, તો બી તું તારાથી તન્મય થાય, એનાથી એને એનાથી અતન્મય થઈને જ જાણે છે. એટલે અસંગતા શબ્દ વાપર્યો છે આગળ, એને એને લઈને એનાથી ભેદજ્ઞાન કરી અને વાસ્તવમાં એ પ્રકરણને પણ આ જીતી જાય છે. મૂળ ટીકામાં એને આ ત્રણ પ્રકારની ઇન્દ્રિયો કહી છે, દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષયો, એને જીતવા માટે ચૈતન્ય સ્વભાવની ત્રણ વિશેષતાઓને મુખ્ય કરીને ભેદજ્ઞાન કરાવ્યું છે. ચૈતન્ય સ્વભાવની અતિ સૂક્ષ્મતા, ચૈતન્ય એનાથી ભાવેન્દ્રિયનું જીત, દ્રવ્યેન્દ્રિયનું જીતવાનું છે. ચૈતન્ય સ્વભાવની અખંડતા, એનાથી ભાવેન્દ્રિયને જીતવાનું છે. અને ચૈતન્ય સ્વભાવની અસંગતા, એના દ્વારા આ વિષયોનો જે પ્રસંગ છે એને જીતવાનું છે. એ ત્રણ પ્રકારે ત્યાં ભેદજ્ઞાનની પદ્ધતિ છે, એને આપણે જેટલું બને એટલું આપણે આજે લઈ લઈશું. એના પહેલા મારે એક ખાસ વાત કરવી છે. આમાં શું હે? ચૈતન્ય સ્વભાવની અતિ સૂક્ષ્મતા લેશું હમણાં એક એક વિશેષણ. ચૈતન્ય સ્વભાવની અખંડતા અને ચૈતન્ય સ્વભાવની અસંગતા, આ ત્રણ વિશેષતા છે. પ્રવચનમાં આવ્યું હતું ગુરુદેવસિંહનું કે આ ક્રમથી થાય છે કે એક સાથે, કે ત્રણ ચૈતન્ય સ્વભાવની આ વિશેષતાઓને ધ્યાનમાં રાખીને વિચાર કરીને આખા આત્માનો અનુભવ કરે છે, તો એ પ્રકારે ત્રણેય પ્રકારથી ભેદ જ્ઞાન અર્થાત તો એની અભેદ બુદ્ધિ એક સાથે તૂટે છે. એને આવા કેટલાય વસ્તુ આવી હતી. હા બોલો બોલો. ક્યાંથી? મને ખ્યાલ નથી, પણ અહીંયા મૂળમાં જે છે આપણે વાંચી રહ્યા છીએ હમણાં, એના પર આગળ જઈએ, આપણી પાસે સમય ઓછો છે ને, એટલે મને ખ્યાલ નથી, મેં એવું સાંભળ્યું નથી. પણ અહીંયા મૂળ જે આચાર્ય લખ્યું છે આપણે એના પર વિચાર કરીશું. હા, હવે આમાં એક મૂળ કથન એ છે, બહુ ઉપયોગ સૂક્ષ્મ રાખજો. તમારી પાસે જે જે સોચ આવે તમે અત્યારે હાઈડ કરજો, પેન્ડિંગમાં રાખજો, મારી સાથે ઉપયોગમાં ચાલો, બહુ મજા આવશે. તો આ જે ત્રણેય પ્રકારની જે ઇન્દ્રિયો કહી, એને ત્રણ પ્રકાર કહ્યા, એ અને જ્ઞાયક, આ ચાર વસ્તુ થઈ, અને જે છદ્મશ છે, ચાહે જ્ઞાની હોય અજ્ઞાની હોય, એ કેન્દ્રીય હોય, જે પણ હોય, એ આ ચાર પ્રકારને મેળવીને આખું જીવન પ્રવૃત્તિ કરે છે. હું તમને એક કથન દ્વારા કહીશ, તમને ખ્યાલ આવી જશે. આખા જીવનની આપણી જે પ્રવૃત્તિ છે, આ ત્રણ ઇન્દ્રિયોનું અવલંબન, ત્રણ પ્રકારની આ ઇન્દ્રિયોનું અવલંબન અને સાથે જ્ઞાયક, એ મળીને ચોવીસે કલાક અનાદિથી એક પ્રવૃત્તિ કરે છે. કઈ પ્રવૃત્તિ કરે છે? જાણવાની પ્રવૃત્તિ કરે છે. કેવી રીતે કરે છે? તો હું આંખ દ્વારા આ ઘડિયાળને જાણું છું. આ એક કથન, હું આંખ દ્વારા આ ઘડિયાળને જાણું છું. આમાં શું શું આવ્યું? પહેલા તો હું એટલે આઈ કેપિટલ, હું એટલે જ્ઞાયક. હર જગ્યાએ જ્ઞાયક મોજૂદ હોય છે, હર પ્રકારની પરિસ્થિતિમાં જ્ઞાયકની શુદ્ધ સત્તા લઈને મોજૂદગી હોય છે. અગર જો હુંમાં હું પણ આવી જાય તો દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય, તો આરાધના પ્રારંભ થઈ ગયો. પણ હુંમાં હું પણ એટલી વાર છે હજુ. ટૂંકમાં હું, હવે આમાં તમે ઘટાવો, ચારે કેવી રીતે ઘટે છે? હું એટલે જ્ઞાયક, આંખ દ્વારા, હે ને, હજુ એક જોડો, એક વસ્તુ જોડો, મારી સગી આંખ દ્વારા. શંકર દોષ ઘૂસી ગયો, ખેર આપણે એને સાઈડમાં રાખો. આંખ દ્વારા એ શું થઈ ગયું? દ્રવ્યેન્દ્રિય. પછી ઘડિયાળને, એ વિષયો, અને જાણું છું, ભાવેન્દ્રિય. ચાર પ્રકારે હંમેશા પ્રવૃત્તિ થાય છે છદમસ્તને. હું મારી આંખ દ્વારા ભગવાનની પ્રતિમાને નિહાળું છું, દેખું છું, જાણું છું, એમાં બે મત થશે. હું જ્ઞાયક, આંખ, દ્રવ્યેન્દ્રિય અને ભગવાન, ઇન્દ્રિય જ્ઞાનનો વિષય, અને ભગવાન આત્મા અતિન્દ્રિય જ્ઞાનનો વિષય, ખ્યાલ આવ્યો? અને જાણું છું, જાણું છું એ શું થઈ ગયું? ભાવેન્દ્રિય. આમાં કોઈ શંકર દોષ નથી હજુ, આનાથી કોઈ સંસાર વધતો નથી, કોઈ બંધ થતો નથી. સાંભળજો, હું આંખ દ્વારા ઘડિયાળને, આ ભગવાનની પ્રતિમાને જાણું છું, આ જે પ્રવૃત્તિ છે એમાં સંસાર વધારવાની ક્ષમતા નથી, કેમ કે એમાં કોઈ સંસાર વધતો જ નથી. તો સંસાર ક્યાં વધે છે, શંકર દોષ ક્યાં છે? હવે સાંભળો, એક એનું બી એક ઉદાહરણ આપી દો, મજા આવશે તમને. બધી ઇન્દ્રિયો લઈએ, મન તો આથી લેવું જ નથી, મનને લેશું ને તો બહુ મોટો વિષય થઈ જશે. ઘ્રાણેન્દ્રિય, હું ઘ્રાણેન્દ્રિય ને નાક, ઘ્રાણેન્દ્રિય દ્વારા ઇતરના સુગંધને જાણું છું. ઇતર કે જે બી તમે કહેતા હોય, સુગંધને જાણું છું, ત્યાં સુધી કોઈ શંકર દોષ નથી. પણ હું બદલો એને, એ જે ઇતરની સુગંધને માણું છું, ખ્યાલ, એ શંકર દોષ છે. માણવાની વાત નવી લઈ આવ્યો, આ એને ખોટી લઈ આવ્યો. માણું છું એટલે બહુ બહુ બહાર ફરીને આવ્યો હોય, બહુ ગટરો ઉભરાતી હોય, ચોમાસામાં જે બીએમસી નું પ્રોબ્લેમ અને બહુ દુર્ગંધ આવતી હોય, અને ઘરે જરા કોઈ એને સ્પ્રે છાંટે તો એને શું લાગે, એને અનુકૂળ લાગે, એને ગમે. તો એ રીતે એ સુગંધને માણે છે. સુગંધને માણે છે, રાગને માણે છે. એક તો એને અનુકૂળ માને છે, અને એ સંબંધી ગમવાનો રાગ છે એને માણે છે, અને ખરેખર તો જ્ઞાનને માણે છે, અને જ્ઞાની તો જ્ઞાનને જ માણે છે. બધી આ બાબત આ એક કથનમાં કેટલી વાતો આવી ગઈ, બરાબર છે. અને કોઈ દ્વેષને માણે છે, બહુ હેડેક થાય એમ ન ગમે હે, તો એ દ્વેષ કરીને દ્વેષને માણે છે. એ રીતે છે. હજી એક સ્પર્શન ઇન્દ્રિય લઈ લો. સ્પર્શન ઇન્દ્રિય કયા છે? પૂરું આખું શરીર છે, આખું શરીર એ સ્પર્શન ઇન્દ્રિય છે. સ્પર્શન ઇન્દ્રિય અખંડ છે, અને આ ધડથી ઉપર બાકીની ચાર ઇન્દ્રિય છે. આ ગયું તો ચાર ઇન્દ્રિય ગઈ હે ને. અને અહીંયા મન, દ્રવ્ય મન, આ રચના છે કોની? શરીરની, બરાબર છે. તો સ્પર્શન ઇન્દ્રિય દ્વારા એસીની ઠંડકને જાણી, અત્યારે એસી ચાલુ છે ને, એટલે ઉદાહરણ લઈ લો, એસીને ઠંડકને જાણી, ત્યાં સુધી કોઈ શંકર દોષ નથી. એ જેવા સિદ્ધો કામ કરે છે, સિદ્ધ ભગવંત જેવા અરહંત ભગવાન કામ કરે, એવું જ્ઞાન, એવું કામ થયું. ભલે એમને ઇન્દ્રિયોનું અવલંબન નથી, ભલે એ પ્રત્યક્ષ જાણે છે, ભલે આપણે પરોક્ષ જાણીએ છે, ભલે ઇન્દ્રિયોનું અવલંબન લઈને જાણીએ છે, પણ એમને જાણવું થાય છે ને આપણને જાણવું થાય છે, એ બધું ઇક્વલ છે. ખ્યાલ, બહુ મોટી વાત છે. તો આગળ વાત ચલાવો હવે, કે એ જાણે છે. તો હવે માન લો કે જે એસીને જાણે છે ત્યાં, ઠંડકને જાણે છે ત્યાં સુધી વાંધો નહીં, પણ કમ્ફર્ટ લેવલ હે ને, કે એમાં અનુકૂળતા લાગે, કે ઠંડક હોય તો ઉપયોગ અહીંયા ત્યાં જાય નહીં, શાસ્ત્ર બરાબર સંભળાય હે ને, એ રીતે કમ્ફર્ટ હે ને, એ અનુકૂળ માની અને ઠંડક સંબંધીના રાગને ભોગવે છે, એ શંકર દોષ છે હે ને. અને કેટલાક જો અમુક બહાર બેસે છે હે ને, હવે એ શું કરે છે હે ને, એમાં ઠંડક અનુકૂળ નથી, પ્રતિકૂળ છે, તો પ્રતિકૂળના રીતે દ્વેષને ભોગવે છે. નહીં ખ્યાલ આવે, આપણે દ્વેષને ભોગવીએ છીએ, તો પછી થયું શું? અરે કોઈ રાગને ભોગવે છે, કોઈ દ્વેષને ભોગવે છે, પણ આ રાગ દ્વેષને ભોગવીએ છીએ એ દોષ છે એમ તમે નક્કી કરો. અને ગમે છે જાણવું થાય, મારામાં તો માત્ર જાણવું થાય છે, એના પર આવી જાઓ તો ત્યાં ને ત્યાં આરાધના છે, ત્યાં ને ત્યાં આરાધના છે. ભગવાનના પાસે ગયા પહેલા આરાધના છે. થોડો ખ્યાલ આવે છે? એવી રીતે છે આખું. આનાથી બીજો લોસ શું છે, થોડીક તમે મને સપોર્ટ કરજો, ટાઈમનો બહુ બહુ સારો સારો વિષય છે, પેશન્સ રાખજો. એનો અર્થ કે આનાથી શું પ્રોબ્લેમ થાય છે, કે માન લો કે કેટલો મોટો સંસાર, અનંત સંસાર ઉભો થાય છે, કે તમને કોઈ એક સેન્ટનું પરમાણુ, એક સેન્ટ, એક ગ્રામ સેન્ટ તમને અનુકૂળ લાગ્યું, પરદ્રવ્ય તમને અનુકૂળ લાગ્યું, તો પરદ્રવ્ય કેટલા છે? સમ્યક અનંત છે. એટલે આપણે પૂરા અનંત દ્રવ્યો, અનંત પદાર્થ, અનંત સામગ્રી, એ સામગ્રીને મેળવવાનો ઉપાય એટલે કરીએ છીએ. ક્યારથી કરીએ છીએ? અનાદિથી કરીએ છીએ. અનાદિથી કરીએ છીએ તો અનાદિથી કરીએ છીએ. એના આગળના ભાવ, આગળના ભાવ, આગળના ભાવ, અહીંયા કેટલી લઈ આવ્યા? એ સામગ્રી ભેગી કરીએ છીએ ને ત્યાં, કેટલી લઈ આવ્યા? એકેની. અને કેટલી લઈ જઈશું અહીંયાથી લઈ જશું? એકેની. એટલો ખ્યાલ આવી ગયો. તો એ સામગ્રીને એકઠી કરવામાં અને એકઠી થઈ હોય તો એને ટકાવવામાં ઉપયોગ બરબાદ કરી નાખેલા છે, કેમ કે એમાં એને સુખ બુદ્ધિ આવી ગઈ છે, કે આમાંથી મને બહુ ઠંડક લાગે છે. તો એવા કેટલાય પદાર્થો એમ શોધી શોધીને એને મેળવવા માટે પ્રયાસ કરે છે, એ તો કરીએ છીએ હે ને. બહુ જે બી આ તો પદાર્થો કયા ક્ષેત્રમાં બી એવું છે, પોશ એરિયામાં રહીને જોઈ લે, બંગલામાં રહીને જોઈ લે, એને સ્લમ એરિયામાં રહીને પણ જોઈ લીધું, બટાકામાં રહીને જોઈ લીધું, નરકમાં રહીને જોઈ લીધું, દેવગતિના વિમાનમાં રહીને જોઈ લીધું, શું બાકી રાખે છે? એ ક્યાં ઠંડક પડી, ક્યાં અનુકૂળ, ક્યાં મતલબ આકુળતા મટી? તો કે એવા કામ કરે છે. અને એના એને લઈને એ ઓર આમાં બહુ મોટું સંસાર, બહુ પૂરો સંસાર ખુલે છે. એને એને સંસારમાં એટલો રચ્યો પચ્યો રહે છે કે એને આત્માને જાણવાની ફુરસદ જ નથી. શેડ્યુલમાં આવી જાય છે એક કલાક શેડ્યુલમાં, ઠીક છે. કેટલા બધા માન લો કે જેટલા બી બહારમાં એની જે સહયોગોને પ્રાપ્ત છે તો એમાં શું કરે છે, એને એની ચિંતા કર્યા કરે છે, હે ને? પોતાની ચિંતા વધારે છે, બતાવો ભવનભાઈ, કે દીકરાની ચિંતા વધારે છે, કે મંડનની ચિંતા વધારે છે, કે ભગવાનની પ્રતિમાની ચિંતા વધારે, કોની ચિંતા વધારે? હું આનો જવાબ નહીં આપું, તમે નક્કી કરી લેજો. એમાં બહુ બધું માયાચારી ખુલી શકે છે. કેટલી વાત કેટલી, અને શું અહીંયા કહે છે કે તું જ્ઞાયક છે, એનાથી તારે સંબંધ નથી, અને એ બી સ્વતંત્ર વસ્તુ છે, એને એમાં તારું તારે કંઈક કરવા જેવું નથી, એ બી દ્રવ્ય ગુણ પર્યાયમયી અખંડ વસ્તુ છે, હે ને? મેં ગયા વખતે બી આ વાતને લઈને એક પ્રશ્ન આપ્યો હતો, કહું મારી મારા ઘરમાં શું જરૂર છે, યાદ છે? પ્રશ્ન પૂછ્યો તો જવાબ હજુ સુધી આવ્યો નથી. કોઈ ફોન કરીને જવાબ આપી શકે છે, મારી મારા મંડળમાં શું જરૂર છે, મારી મારા કુટુંબમાં શું જરૂર છે, મારી મારા ફેમિલીમાં શું જરૂર છે? જરૂર છે એમ લાગશે તો ભગવાને કહેલા તત્વ ખોટા પડી જશે, હે ને? દ્રવ્ય ગુણ પર્યાયમી અખંડ સત્તા છે, હે ને? ટકીને પરિણમવું અને પરિણમવા છતાં ટકવું એવું સ્વાધીનતા છે વસ્તુમાં, હે ને? દ્રવ્ય ગુણ પર્યાયમી અખંડ સત્તા છે, એક સત્તા છે, છતાં એમાં આનંદ ગુણ છે, અનંતાનંતી પર્યાય છે, એવી વાસ્તવમાં પૂર્ણ વસ્તુ છે, હે ને? એક અનેકના ઓરથી પૂર્ણ વસ્તુની સિદ્ધિ થાય છે, હે ને? સ્વચતુષ્ટયથી શત્રુપ છે, પરચતુષ્ટયથી અશત્રુપ છે, શરીરના વિયોગ થાય તો એમાં રામ એની અસર છે, હું ક્યાંથી મરું, અમર છે તત્વ. બતાવો શું જરૂર છે, કોની ક્યાં જરૂર છે, તો શું કરવાનું? જરૂર નથી એનું અર્થ પીછી કમંડલ એક જ છે, દસે દિશાઓમાં, હે ને? સ્વાધીન જીવન જીવો, જેટલી વર્તમાનમાં છદ્મશ અવસ્થામાં એક પરમાણુ માત્રની પણ મને જરૂર નથી મારા સુખ માટે, મારા મારા અસ્તિત્વ માટે. એટલું એટલી બધી વાતો આમાંથી નીકળે છે, ઘણી બધી ચર્ચાઓ છે આમાં. તો આ રીતે આખો આમાં આ ત્રણ લીધું ને, આ બધા આખા આખા દિવસ તમે શું કરો છો જોઈ લેજો, અને હું કાન દ્વારા આ શબ્દને જાણું છું. બીજું ઓર એક લેવો, જાણું છું, જાણું છું, જાણું છું, જાણું તો છું ને, જાણું છું એનાથી હું ક્યારે બી નિવૃત્ત નથી થતો, અને જાણ્યા વગરનો જીવ ક્યારે નથી હોતો. પણ એમાં બી એક તકલીફ કરે છે આ જાણું. ચલો હવે હું જાણું તો છું ને, તમે કીધું એમાં શંકર દોષ નથી, તમે સિદ્ધો જેવી પ્રવૃત્તિ કહી દીધી, પ્રત્યક્ષ પરોક્ષને ગૌણ કરીને, બરાબર છે, એ બધું તમે કહી દીધું, તો જાણું તો છું ને. તો એમાં હવે જુઓ, જાણું છું, આને જાણું છું, આને જાણું છું, આને જાણું છું, પણ જાણનારને નથી જાણતો, ત્યાં એને તકલીફ કરી નાખી. તો એ આને જાણું છું, આને જાણું છું, હે ને? નાક દ્વારા મેં સૂંઘ્યું, કાન દ્વારા મેં સાંભળ્યું, હે ને? તો એમાં એ વાસ્તવમાં એમાં ઘૂસી જાય છે. આને જાણ્યું, આને જાણ્યું, હું સારી દુનિયાને જાણું છું અને બધા મને જાણે છે, પણ હું મને નથી જાણતો. આ મોટા મોટી દયની સ્થિતિ છે, હે ને? બે જ વસ્તુ છે ને, જાણવાની ગ્રદ્ધતા, હે ને, ઘે લુબ્ધતા માં આ છે કે દુનિયાને હું જાણું, બીજું મને બધા જાણે, મોદીજી મને જાણે તો એનાથી કલ્યાણ થઈ જશે, અરે ભગવાન તને જાણે તો એનાથી કલ્યાણ થઈ જશે. અરે ભગવાન તો તને જાણે જ છે, ભગવાન તો તને ભગવાન આત્મા પણ કહે છે, હે? હા, પણ એનાથી આપણું કલ્યાણ થાય છે. પણ તું નથી જાણતો, પણ હું મને નથી જાણતો, એ આ બહુ મોટું રહસ્ય છે, બહુ મોટો અપરાધ છે, હે ને? ટૂંકમાં જાણવાના પ્રસંગમાં પણ એને જાણનારને ચૂકી ગયું. જાણવાના પ્રસંગમાં પણ અનેક જ્ઞેયોને તો જ્ઞેય બનાવ્યા, ભાવેન્દ્રિયનો બહુ દુરુપયોગ કર્યો, અરે એ જ ભાવેન્દ્રિય એમાં ઇન્દ્રિયોને લઈને જ્ઞાન વર્તે છે એટલું કલંક એને છે, પણ જાણવું ઇન્દ્રિયોમાંથી નથી આવતું. જાણવું જ્યાંથી આવે છે ત્યાં એકવાર તું જઈને જો, ત્યાં જઈને જોઈશ તો ઇન્દ્રિયોથી એકત્વ છૂટી જશે. ત્યાં જઈને જોઈશ તો શું શું થશે ખબર છે? એને તને કોઈ પણ વસ્તુની તને કોઈ પણ ઘર જ નહીં ભાસે, અને એનાથી વધારે મોટું સ્વાધીન સ્વતંત્ર જીવન, એનાથી મોટું સુખ કયું હોઈ શકે? તો આ ફ્રેમમાં આને સમજવું છે. હવે હું ટીકામાં જે ત્રણ પ્રકારની જે હે ને આત્માની શક્તિઓ કે આત્માની વિશેષતાઓ કહી છે એને લઈને ત્રણ ચીજોને સાથે જે ભેદ જ્ઞાન કરાવ્યું છે, ગજબ નું ભેદ જ્ઞાન કરાવ્યું છે, સમજવા જેવું છે, મજા આવશે. જો આગળ પેલા દ્રવ્યની પરિભાષા, દ્રવ્ય ઇન્દ્રિયની પરિભાષા વાંચીએ છે. અને સામાન્ય શું છે દ્રવ્ય ઇન્દ્રિયની પરિભાષા? શરીરના પરિણામ છે, બસ. શરીરના અવયવ છે, અંગ છે, આ એટલી પરિભાષા છે. પણ એમને કઈક વિશેષણો જોડ્યા છે. અને એ શરીર આત્માની સાથે કેવી રીતે રહેલું છે સંસારમાં એની ચર્ચા કરી અને દ્રવ્ય ઇન્દ્રિયની અહીંયા પરિભાષા કરી છે. સમજો ભવનભાઈ, કોન્સેપ્ટ આપતો જોઉં છું, તમે એનો ખોલજો વિષયને, બહુ મજા આવશે. જુઓ, અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયના વસે, જેમાં સમજ સ્વપનનો વિભાગ અસ્ત થઈ ગયો છે, અર્થાત જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી, એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્ય ઇન્દ્રિયો. હવે અહીંયા છે ને, એવી પછી જોઈ લો, એટલી જ પરિભાષા તો શરીરના પરિણામને પ્રાપ્ત, બરાબર છે. પણ એ શરીરના પરિણામને પ્રાપ્ત જે છે એ આત્માની સાથે સંસારમાં કેવી રીતે રહેલી છે, તો કેવી રીતે રહેલી છે અને ક્યાંથી રહેલી છે? પેલો શબ્દ અનાદિથી. પછી કેવી રીતે? અમર્યાદા રૂપ. અમર્યાદામાં અલગ અલગ જગ્યા અલગ અલગ અર્થ મળે છે. ગુરુદેવશ્રીએ આ જે 19મી વાદના પ્રવચનમાં અમર્યાદામાં કાળ પક્ષ લીધો, એમાં બી અમર્યાદા એટલે અનંત કાળથી રહે છે, કાળ પક્ષ લીધો. 18મી વખતના પ્રવચનમાં એમને દ્રવ્ય પક્ષ લીધો. દ્રવ્ય પક્ષ એટલે અનાદિથી અમર્યાદિત, અમર્યાદિત કર્મના નિમિત્તે ત્યાં કર્મ એટલે દ્રવ્ય થઈ ગયું, દ્રવ્ય પક્ષ થઈ ગયો. અને હજુ એક ભાવ પક્ષ બાકી છે જે અહીંયા લીધો છે મૂલમાં. ભાવ પક્ષ શું છે આનું, અમર્યાદાનો? કે જો લખ્યું જ છે કે આત્મા અને આ શરીર એવા એવી રીતે રહેલા છે કે ક્યાંથી આત્મા શરૂ થાય છે અને ક્યાં પૂરો થાય છે અને શરીર ક્યાંથી ચાલુ થાય છે એ ખબર ના પડી શકે, એટલી સંધિ છે, એટલા એકમેક છે. એની મર્યાદા તય ના કરી શકાય કે અહીંયા આત્મા છે અને અહીંયા શરીર છે, એનું નામ અમર્યાદા, ભાવ પક્ષ છે. ખ્યાલ આવ્યો? તો એ રીતે અમર્યાદા રૂપ અહીંયા લખ્યું પણ છે. સ્વપરનો વિભાગ જાણે અસ્ત થઈ ગયો હોય, અને અસ્ત થઈ ગયો છે, ધ્યાન રાખજો, નષ્ટ નથી થઈ ગયું. સૂર્ય અસ્ત થઈ જાય તો કોઈને એમ લાગે છે કે કાલે નહીં ઉગે, નષ્ટ થઈ ગયું. ખ્યાલ આવ્યું શું કહ્યું છે? અસ્ત થઈ ગયો, આ અથમી ગયો છે, ડંકાઈ ગયો છે, નષ્ટ નથી થઈ ગયો. એ રીતે સ્વપરનો વિભાગ શું થઈ ગયો છે? ડંકાઈ ગયો છે, નાશ નથી થઈ ગયો. એને હજુ તો વિભાગ છે જ, અગર જો વિભાગનો અસ્ત થઈ જાય તો એક થઈ જાય. હેલા જો લખ્યું છે આ બધું ત્યારથી છે. અનાદિ અમર્યાદરૂપ બંધ પર્યાયના વસે, જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે. કોઈ અહીંયા એમ કહી શકે કે એક થઈ ગયો, એક એટલો વિભાગ જ અસ્ત થઈ ગયો છે? જો લખ્યું છે અહીંયા, અર્થાત જેઓ આત્માની સાથે એવી એકમેક થઈ રહી છે કે જે ભેદ જ નથી દેખાતો. તો અહીંયા કુતર્ક કરી શકીએ આપણે કે એનો ભેદ જ નથી દેખાતો ને સાહેબ, એટલે અમે અભેદ બુદ્ધિ કરીએ. ચાલે? અચ્છા, ભેદ દેખાતો નથી કે દેખતો નથી? કે દેખવું નથી. ખ્યાલ આવે? અરે તારે દેખવું નથી, અરે ચતુર્થ ગુણ સ્થાનથી 14મા ગુણ સ્થાન સુધીના જે જીવો છે એ જીવોને પણ શરીર અને આત્મા આવી જ પરિસ્થિતિમાં રહી રહ્યા છે, તો પણ એ જુદા દેખે છે અને જુદા જાણે છે. કે તારી પાસે અતિ સૂક્ષ્મ જ્ઞાન વૈભવ છે, કે તું ગમે એટલી મિલન થઈ ગયું હોય એ નાથી સૂક્ષ્મ જ્ઞાન છે, કે એમાં ત્યાં ગયા વગર, પદાર્થોને લાવ્યા વગર પાસે ભેદ કરીને જાણી શકે છે, અનુમાનથી જાણી શકે છે, સંવેદન પ્રત્યક્ષથી જાણી શકે છે. જાણી શકે છે કે નથી જાણી શકતો? એ છે અતિ સૂક્ષ્મતા. અને એ ખોટું બહાનું નહીં કાઢ કે તમે જ કહો છો કે ભેદ જણાતો નથી, દેખાતો નથી, એવા એકમેક રહેલા છે સાહેબ, એટલે અમે તો અભેદ અનુભૂતિ કરીએ છીએ, અમારો શું વાત છે? કદાચ એવી રીતે હોત કે આત્મા એક આત્મા અહીંયા હોય, શરીર અહીંયા હોય, બંને આવ્યા મળ્યા ને અહીંયા ભેગા થયા એવી કોઈ વસ્તુ હોત ને તો અમે માનત કે બે જુદી ચીજો છે. પણ આ તો અમે તો જ્યારથી આંખ ખુલી છે આ ભાવમાં, અને જ્યાં સુધી આંખ બંધ થશે ત્યાં સુધી અમે એનું કોઈ જુદાડું જોયું જ નથી. ખ્યાલ? એટલા માટે અમને તો હે ને એ દિશામાં નથી આ વાત. ચિંતા નહીં કર, તારી પાસે બહુ જબરજસ્ત ટૂલ્સ પડ્યું છે. કયું? હે ને, અતિ સૂક્ષ્મ, હે ને, અહીંયા લખ્યું છે ચૈતન્ય ભાવ, એના દ્વારા આ દ્રવ્ય ઇન્દ્રિયોને જીતવાની જબરજસ્ત પ્રેરણા આપે છે. જો આમાં એ સ્ટાઇલ છે કે સૌથી પહેલા એ પદાર્થની ઇન્દ્રિયની પરિભાષા કરે છે, દ્રવ્ય ઇન્દ્રિય ભાવેન્દ્રિય આદિની પરિભાષા કરી અને એને જીતવાની વિધિ બતાવે છે, અને પછી જીતવાની પ્રેરણા આપે છે. આ ત્રણ સ્ટેપમાં આ પૂરી ટીકા ચાલે છે. હે ને, એક બે બી સ્ટેપ આપણે થઈ ગયા ને તો તમને વિઝન મળી જશે. રાઈટ, જો આગળ હવે એવા શરીરને પરિણામને પ્રાપ્ત જે છે, હવે એ દ્રવ્ય ઇન્દ્રિયોનું કેવી રીતે જીતું થાય છે જુઓ. હા, ફરીથી આખું વાંચું છું. અનાદિ અમર્યાદરૂપ બંધ પ્રેરણા વશે જેમાં સમય સ્વપ્નનો વિભાગ અર્થ થઈ ગયો છે, અર્થાત જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી, એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્ય ઇન્દ્રિયો તેમને તો હવે અહીંયા મૂળ કાર્ય ચાલુ થાય છે. અહીંયા સુધી તો પરિચય આપ્યો કોનો, દ્રવ્ય ઇન્દ્રિયનો, અને આત્માની સાથે કેવી રીતે રહેલી છે એ પણ બતાવી દીધું. બરાબર છે, પણ હવે એમને કેવી રીતે જીતવાની, તેમને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી, જુદી કરીનો અર્થ મેં આગળ બતાવ્યો, જુદી કરી એટલે જુદી જાણી, જુદી માની, હે ને, એ રીતે કરી એ દ્રવ્ય ઇન્દ્રિયોનું જીતવું થયું. કેટલી મોટી વિધિ બતાવી છે, હે ને, આમાં એક પીરિયડમાં થઈ જશે, પાંચ મિનિટમાં થઈ જશે, હે ને, પાંચ મિનિટમાં બી થાય ને પાંચ દિવસમાં પણ થાય. બરાબર, જુઓ સાંભળો, હા આટલેથી લઈ લો, હે ને, આગળની વસ્તુ હાઇટ કરો. ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે, વિધિ તો આટલી છે, ચૈતન્ય સ્વભાવના અવલંબનના બળ વડે. હવે અવલંબન કેવી રીતે લેવું, શીખવું, એની પરિભાષા શીખવી, એને યાદ રાખવું, એને મતલબ કે જાપ કરવા, અવલંબન કેવી રીતે લેવું, તો કે ચૈતન્ય સ્વભાવના શ્રદ્ધાન જ્ઞાન પૂર્વક અવલંબનમાં આ પડ્યું છે. અને શ્રદ્ધાન જ્ઞાન ભેદ જ્ઞાન પૂર્વક થાય છે, અને શ્રદ્ધાન જ્ઞાનના બળ પૂર્વક, બરાબર છે, એ પૂર્વક સર્વથા જુદી જાણી. એ તો બહુ સિમ્પલ છે, આપણે છેલ્લા આઠ દસ દિવસથી એની ચર્ચા કરીએ છીએ. હવે જે ચૈતન્ય સ્વભાવ જે છે, જેનો આધારે આપણે સ્વપ્ન પ્રકાશક સ્વભાવ લીધો હતો, ચેતન્ય ચેતનનો સ્વપ્ન પ્રકાશક સ્વભાવના આધાર પર પરદ્રવ્યથી પૃથક અને પરભાવોથી પૃથક આ આત્માની પ્રસિદ્ધિ કરવામાં આવે છે. એ ભેદ જ્ઞાનની વિધિ આપણે આગળ ભણ્યા પણ છીએ. એક તો એ વિધિ છે, બીજી એ જે ચેતન્ય સ્વભાવ જે છે એ કેવો છે, અપને આપમાં કેવો છે, આટલી મળેલી ચીજ જેમાં ભેદ જ દેખાતો દેહ અને આત્મામાં, બરાબર છે, તો એને કેવી રીતે ભિન્ન જાણવું. તો જુઓ, એક તો આ ચૈતન્ય સ્વભાવ છે, વિશેષ્ય છે, એના આગળ બધા વિશેષણ છે. જ્યારે કોઈ વિશેષ્યની આગળ વિશેષણ લગાવવામાં આવે તો એની સ્પષ્ટતા કરવા માટે હોય છે. કોઈ બી વસ્તુ જ્યારે એક સામાન્ય કથન કરવું, એની આગળ જેટલા બી વિશેષણ લગાવવામાં આવે તો બહુ સ્પષ્ટતા થાય છે. તો ચૈતન્ય સ્વભાવનું એક પહેલું વિશેષણ અતિ સૂક્ષ્મ છે, બરાબર, અતિ સૂક્ષ્મ છે. તો એ વિશેષણ જ્યાં બોલે ત્યાં ગોદેશી તર્ક કહે અતિ સૂક્ષ્મ છે એટલે ઇન્દ્રિય ગમ્ય નથી, એટલે તું ઇન્દ્રિયથી સંબંધ છોડી દે, ઇન્દ્રિયનું તું આધીનતા છોડી દે, કે તારે આત્માને ઓળખવો છે અને એ ઇન્દ્રિય ગમ્ય નથી, કેમ કે અતિ સૂક્ષ્મ છે. એક તો આ કોન્સેપ્ટ છે, હે ને, ન ઇન્દ્રિય ગમ્ય છે, ન રાગ ગમ્ય છે, ન વિકલ્પ ગમ્ય છે, તો બધું લઈ લેશે. પછી તમે દરેક વખતના પ્રવચનો વાંચો ને તો બધી મેટર તમને મળી જશે. અને હું મારો અભ્યાસ એ રીતનો છે, હું કોઈ શાસ્ત્રી તો છું નહીં, ગુરુદેવજીના માધ્યમથી આ સ્વાધ્યાય કરેલો છે. તો એક ગાથા જ્યારે બી મારા પોતાના માટે બી સ્વાધ્યાય કરું તો જ્યાં જેટલી જેટલી વાર ઉપલબ્ધ છે એ બધી જગ્યાથી નિયમથી વાંચી હોય, એટલે તમારો કન્સેપ્ટ એકદમ ક્લિયર હોય. અતિ સૂક્ષ્મ, બરાબર છે. બીજું અતિ સૂક્ષ્મનો અર્થ શું થાય, કે નવ તત્વમાં છુપી હોઈ જ્ઞાન જ્યોતિ, એવી અતિ સૂક્ષ્મ છે. ભલે નવતત્વરૂપ વિશેષ હોય પણ એનાથી જ્ઞાન જ્યોતિ અપ્રભાવી છે, એનું નામ અતિ સૂક્ષ્મ. બીજું આમાં એક અતિ સૂક્ષ્મનો અર્થ એ છે કે જ્યારે અતિ સૂક્ષ્મ કહ્યું છે તો એને ઓળખવા માટે ઉપયોગને કેવી રીતે રાખવો, આખી 144 ગાથા યાદ કરો, હે ને, મતિ જ્ઞાનની જે છે ને, બુદ્ધિને મર્યાદામાં લાવીને જે પરદ્રવ્યને પ્રસિદ્ધ કરવા વાળી મતિ જ્ઞાનની બુદ્ધિને મર્યાદામાં લાવીને આત્મસન્મુખ કર્યું, હે ને, નયોની પ્રવૃત્તિથી આકુળતા વાળી શુદ્ધ જ્ઞાનની જે બુદ્ધિ છે એને પણ મર્યાદામાં લાવીને, એ અતિ સૂક્ષ્મ છે. તમે જેટલો ઉપયોગને વિસ્તાર કરશો, એટલે આમાં ખાવા પીવામાં નહીં, અરે આમાં શુભ આરંભમાં બી, આ ક્યાં લખ્યું છે, કઈ ગાથામાં લખ્યું છે, ક્યાં છે, અરે ભાઈ હવે તું ડાયરેક્ટ આવી જાય, એ બધું પહેલા કરવાનું હતું, હવે બહુ થઈ ગયું. હે, હા, નય એ બી કહી દીધું, વાત પતી ગઈ, પછી નયાતિ ક્રાંત સુધી આવી ગયા, પછી શું છે એ રીતે. એટલે અતિ સૂક્ષ્મનું એ બી આ ભાવભાષણ છે, યદ્યપી આ તો અતિ સૂક્ષ્મ એનું નેચર છે, એટલે એટલો સૂક્ષ્મ છે કે ગમે તેવી વસ્તુ મળેલી હોય તો એમાં જઈને એટલે જાણીને ભેદ કરી લે છે. ગમે એટલું મળેલું હોય, શિકંજી ગમે એટલી મળેલી હોય, લીંબુ અને સાકર ગમે એટલી એમાં ગળી ગઈ હોય તો પણ એનામાં એ જીવાઇન્દ્રિયના માધ્યમથી અહીંયા લીંબુ એને સ્વતંત્ર છે અને અહીંયા જે સાકર સ્વતંત્ર છે એવો અનુભવ કરી શકે છે. અને એનાથી જાણવા વાળો તો સદા સ્વતંત્ર છે એવો અનુભવ કરી શકે છે. એનું નામ અતિસૂક્ષ્મ. પછી અતિસૂક્ષ્મ છે પણ કેવું છે, પ્રગટ છે. અને આમાં બી બહુ બધી ચર્ચા છે. પ્રગટ છે એટલે કેવી રીતે? અચ્છા બતાવો કે આત્મદ્રવ્ય અવ્યક્ત છે કે વ્યક્ત છે? છ દ્રવ્યના લોક સ્વરૂપની સામે અવ્યક્ત છે, એનો અર્થ કેની સાથે સંબંધ નથી. અવ્યક્ત અર્થ એ એક પ્રગટ અપ્રગટ પર્યાયમાં ગણવામાં આવે છે કે ભાઈ પર્યાયમાં જયારે અનુભવ થાય ત્યારે પ્રગટ થયો અને અનુભવ નથી ત્યાં સુધી અપ્રગટ. અહીંયા એની વાત નથી. અહીંયા પ્રગટ એટલે હંમેશા વાસ્તવમાં વ્યક્ત છે. જાગતો જીવ ઉભો છે, હે, હંમેશા જાગતો જીવ ઉભો છે. એનો બીજો અર્થ એ છે કે પ્રગટ એનો અર્થ એ છે કે સ્વસંવેદન પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ છે ને, બહુ આવ્યું હતું આજે ગુરુદેવસિંહના પ્રવચનમાં, સ્વસંવેદન પ્રત્યક્ષ છે. અચ્છા પ્રગટ છે પણ ક્યાં? આગળ લખી અંતરંગમાં. હવે અંતરંગ શું છે? અંતરંગ શોધી કાઢજો, નહીં તો નહીં મળી આપણે આપણને. એક તો સ્વયં છે, હે ને, અંતરંગનો અર્થ એક તો સ્વયં છે, સામાન્ય અર્થ. બીજું સ્વસંવેદન પ્રત્યક્ષ છે, એ અંતરંગ છે. બીજું જે પર્યાય છે ને, પર્યાય, જ્ઞાનની પર્યાય, હર પર્યાય બી સામાન્ય વિશેષાત્મક છે. દ્રવ્ય ચિત્ર કાલ ભાવ ચારોને સામાન્ય વિશેષાત્મક આવે છે. દ્રવ્ય બી સામાન્ય વિશેષાત્મક, ગુણ બી સામાન્ય વિશેષાત્મક, પછી કાલ બી સામાન્ય વિશેષાત્મક અને ભાવ બી સામાન્ય વિશેષાત્મક, તો પર્યાય બી સામાન્ય વિશેષાત્મક. તો જે વિશેષ 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 જાણવું થાય છે એમાં જે જાણવું જાણવું થાય છે એ સામાન્ય છે, એ અંતરંગ છે, એનું અંતરંગ છે. ત્યાંથી તમને આત્મા પકડમાં આવશે. હેલો, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યાય જ્ઞાન, કેવલ જ્ઞાન. તો આ મતિ શુદ્ધ અવધિ એ વિશેષ છે, પણ એમાં હર પ્રહારમાં જાણવું જાણવું, જ્ઞાન 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 છે, શું છે એ સામાન્ય. એ વાસ્તવમાં આત્માનું અંતરંગ છે અને ત્યાંથી એ વાસ્તવમાં આત્માને પ્રસિદ્ધ કરતું બતાવે છે, ત્યાંથી પકડવાનું છે. બરાબર, અંતરંગ છે. હવે અહીંયા સુધી આ જે આત્માની કહાની કહી દીધી એનું સ્વરૂપ બતાવી દીધું. આગળ તો એને કેવી રીતે પ્રાપ્ત કરવું? તો પહેલા તો પ્રાપ્ત જે આગળ વિશેષણમાં પ્રાપ્ત, એક તો પ્રાપ્ત જ છે. કોની પ્રાપ્તિ કરવાની છે? અપ્રાપ્તની કે પ્રાપ્તની? પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની છે. આ ગુરુદેવજીના વચનો છે. બરાબર, તો કેવી રીતે પ્રાપ્ત કરવાનું છે? તો એનો પુરુષાર્થની એક લીટી આપી છે અહીંયા. કઈ રીતે? નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી. આ પુરુષાર્થ છે. બરાબર, આ શું છે? પુરુષાર્થ છે. શું છે પુરુષાર્થ? એટલે પુરુષ વત્તા અર્થ. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં બહુ સરસ અર્થ કર્યો છે. પુરુષનો અર્થ એ કર્યો છે કે જે પોતાના જ્ઞાન દર્શન સ્વભાવમાં ચયન કરે એ પુરુષ, એ આત્મા. પછી અર્થનું અર્થ શું લીધું છે? એના દ્વારા પોતાના પ્રયોજનની સિદ્ધિ કરે એ પુરુષાર્થ. પુરુષાર્થની આવી પરિભાષા છે. એને કઈ રીતે કરશે? કે જ્ઞાનના માધ્યમથી વેદ જ્ઞાન કરશે, વેદ જ્ઞાનના માધ્યમથી વેદ અભ્યાસ કરશે અને એના માધ્યમથી અભેદ આત્માના દર્શન કરશે. પણ એક શબ્દ નાખ્યો છે અહીંયા, નિર્મળ ભેદ અભ્યાસ. અને આ જ લીટીનું આચાર્ય જયસિંહ દેવે નિર્મળની જગ્યાએ લખ્યું છે કે નિર્વિકલ્પ જેનું લક્ષણ છે એવું ભેદ જ્ઞાન, પરિણમરૂપ ભેદ જ્ઞાન. જે નિર્વિકલ્પ થઈ જાય તો આને ભેદ જ્ઞાન થઈ ગયું. આને વાસ્તવમાં રાગ અને જ્ઞાનને જુદા જાણી લીધા અને સ્વભાવ અને વિભાવનું ભાન થઈ ગયું. એને અંતર્મુરત નિર્વિકલ્પ રહે એનું, એને એટેન્ડ ના કરે, સમજી લેવાનું કે એની દશા એ ભેદ જ્ઞાનને પામી ગયું છે. નિર્મળ ભેદ જ્ઞાન, એક તો નિર્વિકલ શબ્દ બેસે છે, નિષ્પક્ષ બેસે છે અને નિશંક બેસે છે. એની એ રીતે અભ્યાસ કરે વસ્તુને, શંકાય ના કરે ક્યારે બી કે એક હશે કે જુદા હશે, કે લક્ષણ દ્વારા એને ભિન્ન પ્રગટમાં ખ્યાલમાં આવે છે. એવી રીતે દ્રવ્યેન્દ્રનું જીતવું થયું. બરાબર છે. હવે ભાવેન્દ્ર લઈ લઈએ, તમે કહેતા હોય તો લઈ લઈએ. હા, લઈ લઈએ. બહુ બહુ મહત્વપૂર્ણ ટોપિક છે, બહુ જ મહત્વપૂર્ણ. ગુરુદેવજી કહે છે આગળ સૂક્ષ્મ સૂક્ષ્મ વાત આવે છે. તો ભાવેન્દ્ર ઓ સૂક્ષ્મ છે, જે કે જો કે જ્ઞાનની પર્યાય છે. હવે એનાથી ભેદ જ્ઞાન કરવાની વાત આવે છે. જુઓ, જુદા જુદા, પેલા એની પરિભાષા, જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે. અહીંયા સુધી શું છે? એની પરિભાષા. જે ભાવેન્દ્રિયનો પરિચય એની પરિભાષા ફરતી વાંચું છું. જુદા જુદા પોતપોતાના વિષયોમાં, એટલે શું, જેમ કે કર્ણેન્દ્રિયનો વિષય છે એ ચક્ષુન્દ્રનો વિષય ના બને. કર્ણ કાન ગમે એટલા સારા હોય, દૂરની વાત સાંભળી લે પણ જોઈ ના શકે, આનું કેવું એમ છે. આંખ ગમે એટલી સારી હોય, મોતિયા બિંદુ બી ના હોય, ચશ્મા બી ના હોય પણ સાંભળી ના શકે. એટલે પોતપોતાના વિષયોમાં વેપાર કરે છે, બીજાના વિષયમાં વેપાર નથી કરતો, ઈમાનદાર છે. હે ને, કામ બેમાનીનું છે. એને ઇન્દ્રિયોનું અવલંબન લેવું એ સ્વભાવ નથી, એ ભાવ છે, બેમાની છે. પણ કામ ઈમાનદારીથી કરે છે. લોકોમાં કહેવાય છે ને, બેઈમાન લોકો બહુ ઈમાનદારીથી કામ કરે એમ. જુઓ, જુદા જુદા પોતપોતાના વિષયોમાં વેપારપણાથી જેઓ વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે, અર્થાત જ્ઞાનને ખંડખંડ રૂપ જણાવે છે. ખરેખર આત્માનો સ્વભાવ શું છે? જો આત્માનો સ્વભાવ અખંડ છે, જેને જાણે છે એનો સ્વભાવ પણ અખંડ છે. માનો કે આ રૂમાલ છે, આનો સ્પર્શ રસ ગંધ વર્ણ ક્રમથી છે, અભેદ અખંડ છે, અને મારો જ્ઞાનનો સ્વભાવ પણ અખંડ છે. પણ ઇન્દ્રિયોનું અવલંબન લઉં છું તો આના જાણવામાં ક્રમ પડે છે. જ્યારે રંગનું જ્યારે જ્ઞાન થતું હશે ત્યારે એના સુગંધનું જ્ઞાન નહીં થાય. એને એ વાસ્તવમાં આત્માનું શોભાન નથી. અને આત્મા તો ઇન્દ્રિયોના અવલંબન વગર આત્માના પ્રદેશોથી સર્વ પદાર્થોને પોતાનામાં રહીને, ખુશ રહીને અને ખુશ રહીને આનંદમાં રહીને સર્વ પદાર્થોને જાણે છે, છતાં વિતરાગ રહે છે. આ આખી જાણવાની આ આત્માનું ઈમાનદાર કાર્ય છે. આ ઈમાનદારી છે, જાણે પણ કસાય ના કરે, વિતરાગ રહે. તો આ રીતે આખી એની એ વસ્તુ છે. હવે જે ખંડખંડ જ્ઞાન વિશે મેં કેટલુંક લખ્યું છે, જીતવાનું બી આપણે લઈ લેશું આજે, હમણાં જ લઈએ છે. મેં છે ને બહુ નોટ્સ પહેલા બનાવેલી, જે બી જયારે લીધું ત્યારે તમને બતાવું. જો હા, ખંડખંડ જ્ઞાન કોને કહે છે? ખંડખંડ જ્ઞાન, આજે જ્ઞાનનો શોભા નથી. ખંડખંડ જ્ઞાન હે ને, એક પછી એક જાણવું એ આત્માની શોભા નથી. એકને જાણે ત્યારે બીજું ના જણાય એ શોભા નથી, એ સ્વભાવ નથી. એ રીતે છે. 49 ગાથામાં અરસના બોલમાં પણ બધી જ ચીજો, ત્યાંથી વાંચી લેજો. અને આપણી પાસે આગળના દિવસો હોત તો એમ લેતું, બહુ જબરજસ્ત છે. ભાવેન્દ્રનું ત્યાં સ્વરૂપ બતાવ્યું છે. જીતવાનું જો ખંડખંડ જ્ઞાન એટલે શું? જયારે એક ઇન્દ્રિયના વિષયને જાણે ત્યારે બીજા ઇન્દ્રિયના વિષયને જાણી શકાય નહીં, એનું અર્થ શું? ખંડખંડ. જ્ઞેની ઓરથી જ્ઞાનમાં ખંડખંડપણું થાય, હે ને. ઇતિહાસનું જ્ઞાન, ભૂગોળનું જ્ઞાન થાય ને, એ ખંડખંડ થાય. એનું નામ શું છે? ખંડખંડ જ્ઞાન. જ્ઞપ્તિ પરિવર્તન એ પૂરી ખંડખંડ જ્ઞાનની પ્રવૃત્તિ છે. એ વાસ્તવમાં આત્માની શોભા જ નથી. જ્ઞપ્તિ ક્રિયા એ સર્વ સામાન્ય છે, અને જ્ઞપ્તિ પરિવર્તન છદ્મશની પહેચાન છે. અને જ્યારે આ પદાર્થને હું જાણતો હોઉં અને આ પદાર્થને જાણવું હોય તો અહીંયાથી ઉપયોગ હટાવી અને આમાં ઉપયોગ લગાવવું પડશે. આ જ્ઞપ્તિ પરિવર્તન છે, એ આત્માની શોભા નથી. એ ખંડખંડ જ્ઞાન છે, એ ખંડખંડ જ્ઞાનનો પરિચય છે. આવરણ જનિત હોવાથી અસ્પષ્ટ છે એટલે ખંડખંડ છે. અખંડ આત્માને ચૂકીને થાય છે, આ આધ્યાત્મિક વર્ણન. હવે અહીંયા સુધી આગમ. અખંડ આત્માને ચૂકીને થાય છે એટલે ખંડખંડ છે. કેવી રીતે? જયારે શુદ્ધોપયોગને બી ખંડખંડ કરે છે, ઇન્દ્રિયોના વિષયોમાં ઉપયોગ લગાવે તો શું ચૂકે છે? હે ને, શુદ્ધોપયોગને ચૂકે છે. લખ્યું છે આગળ, શુદ્ધોપયોગ ખંડિત થઈને વિષયોમાં ગેવોમાં પ્રવર્તે છે, વ્યવસાય કરે છે, માટે ખંડખંડ છે. અખંડ આત્માને ચૂકીને, એટલે કે એક સાથે જાણવાના સ્વભાવને છોડીને એવી ખોટી પ્રવૃત્તિ કરે છે, ખંડખંડ રૂપ પ્રવૃત્તિ કરે છે, અને એનું નામ ખંડખંડ જ્ઞાન છે, ક્ષયક્ષમ જ્ઞાન છે. લાસ્ટ ટાઈમ મેં ક્ષયક્ષમ જ્ઞાનની એક પરિભાષા કહી હતી, મૌલિક. કોઈને યાદ છે? હે ને, જે સમય પર યાદ ના આવે એને ક્ષયક્ષમ જ્ઞાન કહે છે. એને ખ્યાલ આવ્યો? સમય પર યાદ ના આવે એને ખંડખંડ જ્ઞાન કહે છે. ગુરુદેવજીએ તો ઘણું કહ્યું ને, વર્ષ પહેલા કઈ ક્રિયા હતી એ યાદ ના આવે, હે ને, કેવી રીતે માતા તને બે પગ પર બેસાડતી હતી એ યાદ ના આવે. અહીંયા તો કહે છે સવારે શું ખાધું એ યાદ ના આવે. અને અહીંયા ચશ્મા હોય ને શોધી આખા ગામમાં, હે ને, કેળમાં દીકરું અને હા આખા ગામમાં ધંધેરો પીટે, એવું તો જ્ઞાન છે ક્ષયક્ષમ. અને એ ક્ષયક્ષમ જ્ઞાનનું તો પ્રાઉડ ફીલ કરે છે, તો એનું નામ અભેદ બુદ્ધિ. હવે કન્સેપ્ટ ખ્યાલમાં આવે છે. એ રીતે જુઓ, રાગ મિશ્રિત હોવાથી ખંડખંડ જ્ઞાન છે. રાગ મિશ્રિત હોવાથી ખંડખંડ જ્ઞાન છે. આમાં ઘણી બાબતો લખી છે, પણ આનાથી આપણને ખ્યાલ આવે કે આ ખંડખંડ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનની આ પ્રવૃત્તિ છે, આવી રીતે પ્રવૃત્તિ કરે છે. અને એક સમયની પર્યાય છે, એક સમયની પર્યાય દ્રષ્ટિનો વિષય નથી હોતો. અને આ તો વિભાવ રૂપે જાણે છે, છતાં પણ એમાં જે જાણું 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 થાય છે સામાન્ય, ત્યાંથી અગર જ્ઞાય તરફ વળે છે તો આ ઇન્દ્રિયોથી જે જાણવાની જે પ્રવૃત્તિ છે થંભી જાય છે, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ જાય છે, શુદ્ધોપયોગ પ્રગટ થઈ જાય છે. કેમ કે આત્મા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એ વખતે ઇન્દ્રિય જ્ઞાનનો વેપાર નથી હોતો. મન દ્વારા પૂર્વમાં જાણેલા પદાર્થનું જ્ઞાનનો વિષય બને પણ કસાય નથી કરતો, એનું નામ શુદ્ધ ઉપયોગ. આખી પ્રવૃત્તિ આ છે. એને તમે આને વિસ્તારથી સમજો, એક એક વાક્યને ખ્યાલ ના આવે તો મને કોઈ ફોન કરીને પૂછવામાં બહુ માલ છે. જો હવે જીતવાની વાત થોડી અહીંયા સાંભળી લઈએ, વાંચી લઈએ કે જીતવાની વાત કરું ડાયરેક્ટ. સાર્વક્ષમિક જ્ઞાન સ્વભાવ નથી, રાઈટ? જ્ઞાનનું પરમાર્થ સ્વરૂપ નથી. એટલું જ નહીં પણ પર્યાયનો પણ વૈભવ નથી. સાર્વક્ષમ જ્ઞાન કેવલ જ્ઞાન પર્યાયનો વૈભવ છે, પણ આ તો પર્યાયનો પણ વૈભવ નથી, ખોટ છે આ તો. તે સર્વક્ષમ જ્ઞાનને સર્વક્ષમની ઉપાધિથી જોતા ખંડખંડ જ્ઞાન અનુભવમાં આવે છે. સર્વક્ષમની ઉપાધિથી જોઈએ તો ખંડખંડ જ્ઞાન સમજમાં આવે છે, છતાં હવે શા માટે છતાં જ્ઞાન કાંઈ ખંડિત થતું નથી, જ્ઞાન કાંઈ ઘેવોનું થઈ જતું નથી, એનાથી અતન્મય રહે છે. હવે તેમાં ઉપાધિ ઉપાધિ રૂપથી જાણે સમાધિનું કારણ નથી. ઉપાધિ અને ઉપાધિ રૂપથી જો જાણે એ શાંતિનું કારણ નથી, સમાધિનું કારણ નથી. માટે સ્વભાવ રૂપે ન અનુભવે, એને સ્વભાવ ન માને, સૌથી પહેલા એને ત્રિકાલ સ્વભાવ ન માને, તો તેમાં બિરાજમાન, હવે મૂળ વાત, તેમાં બિરાજમાન અંતરંગમાં શું હતું? તેમાં વહેતો જ્ઞાનનો પ્રવાહ, પંદરમી ગાથા હે ને, વિશેષ જ્ઞાનને પહેલા તિરોભાવ કરવાનું કહે છે અને સામાન્ય જ્ઞાનને આવિર્ભાવ કરવાનું કહે છે. પછી લખે છે એ જ વિશેષ જ્ઞાનમાં સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ છે. પંદરમી ગાથા જોઈ લેજો, એવી રીતે ભગવાન આત્માના દર્શન થાય છે. તેમાં બિરાજમાન, તેમાં વહેતો જ્ઞાનનો પ્રવાહ, જાનન જાનન તેનાથી જ્ઞાયક પકડાય છે, તેનાથી જ્ઞાયક પ્રભુ ખબર પડે છે. હા, બે પંક્તિ ઓર લખી છે. અખંડ અર્થાત જ્ઞાન, માત્ર જ્ઞાન નજરમાં આવે છે. અખંડ અર્થાત જ્ઞાન માત્ર નજરમાં આવે છે, તેને ઇન્દ્રિય જ્ઞાનને જીત્યું કહેવાય. જો એ અખંડ જ્ઞાન જાનમાં, જાનન જાનન ખ્યાનમાં આવે છે તો ઇન્દ્રિય જ્ઞાન જીતું કહેવાય. ઇન્દ્રિય જ્ઞાનની પછી એને ઘર જ નથી. ગેયાકાર જ્ઞાન મેં જ્ઞાન સામાન્ય કો જ્ઞે બનાને કી કલા. ગેયાકાર જ્ઞાનમાં જ્ઞાન સામાન્યને જ્ઞે બનાવવાની કળા, ઓર ભાવેન્દ્રિય કો ગે બનાને કી કલા, એ ભાવેન્દ્રિયનું જીતવું થયું. આનો વિસ્તાર સંભવ છે પણ અહીંયા વાંધો નહીં આવે એ રીતે અહીંયા કહ્યું છે. જુઓ હવે લાસ્ટ, એવી ભાવેન્દ્રિયોને પ્રતીતમાં આવતા, ખ્યાલમાં આવતા, અખંડ ચેતન શક્તિપણા વડે સર્વતા પોતાથી જુદી જાણી, એ ભાવેન્દ્રિયોનું જીતવું થયું. બરાબર છે? હવે એના જે વિષયો છે, ગ્રાહ્ય ગાહક ભાવ બતાવ્યો છે, એ જ્ઞેય છે અને હું જ્ઞાયક છું. એ પદાર્થો જાણવામાં આવે છે, એમાં તું અપનાપન કરે છે, પણ તું જો તારામાં એક તત્ નામનો સ્વભાવ છે, એક અસંગ નામનો સ્વભાવ છે, કે એ રૂપે થતું નથી, તું એ રૂપે થતું નથી, તારું એ તારા રૂપે થતું નથી, અતન્મય રૂપે જાણે છે. જેવી રીતે આત્માને જાણે છે એવી રીતે આ પરને જાણે છે. કેવી રીતે? આત્માને આત્મામાં તન્મય રહીને જાણે છે અને પરને પણ આત્મામાં તન્મય રહીને જાણે છે. એવી રીતે જ્યારે જાણે છે, એનો અર્થ કે તારે એની સાથે કોઈ સંબંધ નથી, એવો તારો અસંગ સ્વભાવ વિદ્યમાન છે. આવી વિશેષતાઓને લઈને તું પૂરો ભગવાન આત્માને દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષયોથી તું અધિક જાણે, ભિન્ન જાણે અને માત્ર નિર્વિકલ્પ અર્થાત તો વિતરાગ રહે, આનંદમાં રહે, તો અમે એને જીતેન્દ્રજીન કહે છે. અને અલ્પરાગ રહ્યો છે એ પણ તારા માટે જ્ઞેય સમાન છે. આગળની ભૂમિકામાં શ્રેણીના આરોહણનો પુરુષાર્થ કરી અને એનો અભાવ થઈ શકે છે. એના પછી જે આને સપોર્ટ કરતું, આનું મહિમા કરતી વાતો લખી છે એની ચર્ચા અહીંયા આવી છે. ફીર કવિ હે ને, એ પ્રમાણે જોઈશ હે. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિના